સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 28, પ્રસારણ તારીખ 28 જૂન 2007. નમસ્તે ખેડૂત ભાઈઓ બહેનો, ભારે વરસાદ અને પવનમાં ખાસ નુકસાન તો નથી થયું ને
ઉમા?
હા,
પૂરતી તકેદારી રાખી હોય ને તો નુકસાન થાય જ નહીં ને, છતાંય એમાં વિશેષ કઈ માર્ગદર્શન જોઈતું હોય ને તો આજે ફરી વાર આપણા ખેતી નિષ્ણાત ડોક્ટર પરાશરાજી ને લેતો જ આવ્યો છું.
આવો આવો ડોક્ટર સાહેબ.
આવો સર, આવો.
હા, નમસ્કાર તમને ઉમાબેન અને શંકરભાઈ ને તમામ ખેડૂત મિત્રો ને.
હવે નમસ્કાર સાહેબ, પણ આપ તો જાણો છો પેલું કે છે ને એમ, જળ એ તો આપણા માટે જ નહીં, જીવ માત્ર માટે જીવન જ છે.
બરાબર.
એમાંય વનસ્પતિને એટલે કે પાકને તો પ્રકાશ સંશ્લેષણ, શ્વસન, પોષક તત્વોનું ડાળીને પાન સુધી અભિસરણ એટલે કે લોહી તરીકે પાણી જ કામ આવે. કોષોનું વિઘટન અને વિકાસની તમામ પ્રક્રિયામાં પાણી વિના ચાલે એમ જ નથી.
લાલ, એ તો બધા ખેડૂતો પણ જાણતા જ હોય છે. અને ગયા ગુરુવારે પાણીની ખેંચ પડે તો કયા કયા ઉપાયો કરવા જોઈએ એની પણ ચર્ચા આપણે કરી જ હતી.
હા, એ તો ખરું,
પરંતુ પહેલા જ વરસાદે કેટલાય વિસ્તારો જળ બંબાકાર કરી નાખ્યા છે, એટલે એ બાબતમાં મને વધારે ચિંતા થાય છે.
જો ભાઈ, એટલા માટે તો આપણે ખેતી નિષ્ણાતને અહીંયા તસ્દી આપી છે. એટલે ડોક્ટર પરાશરને સૌ પહેલું તો એ જ કહીએ કે સાહેબ, અમને એ કોને કે વરસાદ પડતો હોય ત્યારે વધારાના પાણીના નિકાલ માટે શું કરવું?
હા, બિલકુલ,
બહુ જ અગત્યની વાત છે. આપણે ગુજરાતમાં 22 તારીખે નોર્મલ રીતે ચોમાસું ચાલુ થતું હોય છે અને મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. ખેડૂતો પોતાના વાવવાના કામમાં લાગી ગયા છે. પણ જો હવે આગળ જઈને વધારે વરસાદ થાય અને નુકસાન ના થાય એના માટેની કાળજી આપણે લેવી જોઈએ. એના માટે ખેતરમાંથી આપણે પાણીનો નિકાલ કરવા માટે ઢાળિયા અને નીક બનાવીને જેમ બને એમ જલ્દીથી જલ્દી ખેતરમાંથી પાણી બહાર નીકળી જાય વ્યવસ્થા કરવી જોઈએ.
બરાબર.
પણ પાણી કે એકલું જ થોડી ખેતર બહાર જવાનું છે, એ તો જોડે જમીનના રસકસ પણ ખેંચી જાય અને વધુ વેગમાં હોય તો જમીનનું ધોવાણ પણ કરે, તો એ અટકાવવા શું કરવું જોઈએ સાહેબ?
છે, એના માટે આપણે જયારે પાણી બહાર જ્યાંથી નીકળતું હોય ખેતરમાંથી, તો ત્યાં નીકળતું હોય ત્યારે આપણે ખાલી માટીનો નિકાલ નથી બનાવવાનો.
બરાબર.
ત્યાં ખાસ કરીને પથ્થર નાખી દો અથવા કાંકરા મોટી સાઈઝના નાખી દો અથવા એને પાકું સિમેન્ટનું કોન્ક્રીટ બનાવી દો.
એટલે જ્યાં ઢાળ હોય ત્યાં સિમેન્ટ છેડે.
હા, જ્યાં છેડે ખેતરમાંથી જ્યાં બહાર નીકળે છે ત્યાં.
બરાબર.
અને ઘણા ખેડૂતો ત્યાં ઘાસ બાંધી દે અથવા કાંટા પણ બાંધી દેતા હોય છે, જેથી કરીને પાણી ત્યાંથી ધીમું ચાલે.
બરાબર.
અને માટી ધોઈને બહાર ના લઈ જાય.
હવે ઘણા સિમેન્ટનો પાળો ડોક્ટર સાહેબ થોડો ઊંચો રાખે છે ખેતરના માટીના સ્તરથી, તો એનું શું કારણ હશે?
એનું કારણ એ જ કે જે માટી છે એ નીચે બેસી રહે અને પાણી ઉપર થઈને ધીમે ધીમે જાય, જેથી માટી બહાર ના જાય.
બરાબર છે. અને વેગ ઘટાડવા પાણીનો ખેતરમાંથી આમ જતું હોય ત્યારે એને ઘટાડવા શું કરે? આડા કે આમ આડોળો પાળા કરે કેવું કરે?
આ કરી શકાય, પાળા બનાવી શકાય. ખાસ કરીને ઘણા લોકો ઘાસના પૂડા બાંધીને લાઈન બનાવતા હોય છે, તો માટીનો પણ પાળો બનાવી શકાય જેથી પાણી ધીમું ચાલે ટૂંકમાં.
બરાબર છે. પણ હવે અમે હજી ગયા ગુરુવારે દિલુભા સાથે ચર્ચા કરી હતી સાહેબ કે કોઈ પણ પાકને આપવા પડતા પિયતનું પ્રમાણ અને સંખ્યા જમીન ઉપર આધારિત હોય છે, તો મારા મનમાં એક સવાલ સતત ઘોળાયા કરે છે કે આ પહેલા વરસાદ પછી ને વાવણી વખતે એવું કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી ઓછા ખર્ચે પાક સલામત રહે ને સારો ઉતરે?
ખાસ તો વાવણી ટાઈમે થવી જોઈએ, જયારે આપણે વરસાદમાં આપણું માટી છે એ 5 થી 6 ઇંચ પલળે પછી જ વાવવાનું, જેથી બિયારણ બગડે નહીં.
બરાબર.
અને બીજ કદાચ બગડે અથવા તો વરસાદ વધારે હોય ને બીજ બગડે તો એના ખાલા લગભગ 10-1 દિવસની અંદર પૂરાઈ જવા જોઈએ,
પૂરી દેવા જોઈએ,
જેથી કરીને એ નવો ઉગતો પાક હતો, નવો છોડ આગળના પાકની સાથે થઈ જાય. જો એથી મોડું વાવવામાં આવશે તો એ છોડમાંથી કાંઈ ઉત્પાદન મળશે નહીં, એ હંમેશા પાછળ રહેશે, દબાયેલો રહેશે. બીજું, આપણે ખાસ આગળના પ્રોગ્રામમાં પણ કીધેલું છે કે ખાસ બીજને માવજત આપીને વાવવાનું, જેથી કરીને 10% છોડ આમ જ બીજને માવજત આપ્યા વગરના મરી જતા હોય છે, મીન્સ ફૂગ કે એવા બધા રોગોથી મરી જતા હોય છે. તો 10% ઉત્પાદન તો આ ખાલી બીજને માવજત આપવાથી વધારી શકાય એવું છે. જ્યાં ભારે વરસાદ થતો હોય અને બીજ વધારે પાણી સહન ન કરી શકે એવા પાક વાવવાના હોય તો એ લોકો પાળા ઉપર વાવેતર કરે છે, જે
દાખલા તરીકે
મગફળી છે, પછી સોયાબીન ના અમુક વિસ્તાર છે. અને ખારો પાટ હોય એવા વિસ્તારોમાં લોકો ખારથી બચવા આવું પણ કરતા હોય છે.
સર, આમાં શરૂઆતના તબક્કે પાક માટે કટોકટીનો ગાળો કયો કહેવાય?
હવે દરેક પાક માટે જોઈએ તો કટોકટીનો સમય અલગ અલગ હોય છે. દાખલા તરીકે આપણે મગફળી લઈએ તો મગફળીનો છોડ એક વખત વ્યવસ્થિત રીતે ઉગી જાય પછી એનો કટોકટીનો સમય હોય છે, એના નાંગર બેસવાનો સમય અથવા તો એના જે પેગિંગ સ્ટેજ જેને કહેવાય, સુયા બેસવાની અવસ્થા,
સુયા બેસવાની
એ અવસ્થા લગભગ 25-30 દિવસ વચ્ચે આવે છે. એમાં વેરાયટી પ્રમાણે 2-3 દિવસ આઘાટ પાછળ હોય શકે, મોડી જતો હોય તો એમાં સુયા મોડા બેસતા હોય, પણ જે પીળા ફૂલ દેખાય અને સુયા બેસવાનું ચાલુ થાય એ અવસ્થા ખાસ જમીન ભીની હોવી જોઈએ, નહીતર સુયા સુકાઈ જશે. અને ઉત્પાદનમાં આવી અવસ્થાએ દરરોજના 5% ઉત્પાદન ઘટાડો થતો હોય છે.
તો એવું કપાસમાં કટોકટીનો ગાળો,
કપાસમાં પણ ફૂલની અવસ્થા ચાલુ થાય ખાસ કરીને 40-45, અને એમાં આ બીટી વેરાયટીઓમાં તો 35 દિવસે ભમરી બેસવાની અવસ્થા જે ચાલુ થાય ત્યારે ખાસ એને પોષણ અને વધારે પાણીની જરૂર પડતી હોય છે. તો આ એની કટોકટીની અવસ્થા છે.
હવે એવી રીતે ઉત્તર ગુજરાતમાં બાજરી ને એ હોય છે, તો
આ બાજરીમાં પણ ભોથે પડવાની અવસ્થા છે, એ એના માટે કટોકટીની અવસ્થા છે.
કેટલા દિવસે?
એ લગભગ આપણે 25-30 દિવસની અવસ્થા આવતું હોય છે. અને ત્યાર પછી જે ડુંડું નીકળીને એમાં થૂલી બેસે, આપણે કહીએ થૂલી એટલે ત્યાં નાણા બેસે બેઠા ના હોય એ અવસ્થા, પણ એના માટે ખાસ પાણી જોઈએ ત્યારે.
પણ હવે ડોક્ટર સાહેબ, શરૂઆતના ગાળામાં ભારે વરસાદના કારણે પાકને બીજું કોઈ નુકસાન થવાનો સંભવ ખરો?
આ જો પાકના મૂળ પાસે પાણી ભરેલું રહે તો મૂળ સડી પણ જાય, એમાં ઘણા બધા બીજા ફૂગના રોગ પણ આવી શકે. સડન થાય, જળ સડન એટલે કે મૂળ સડી જાય,
મૂળ ખાય,
કોહવાઈ જાય,
મૂળ ખાય કહીએ છીએ,
મૂળ કોહવાઈ જાય. અને રૂટ રોટ જેને આપણે મૂળનો કોહવારો કે વિલ્ટ એટલે કે સુકારો, આ બધા જ રોગો પાણી ભરાય રહેવાથી પ્રેરાય છે. આમ તો બેઝિકલી કોઈ પણ ફૂગ હોય એને જયારે હવામાં પુષ્કળ ભેજ હોય અને છોડ હાજર હોય તો ત્યારે એને વૃદ્ધિ માટેની તક મળતી હોય છે,
અને થોડી ગરમી મળે,
ગરમી વડે ટેમ્પરેચર આપણે 30-35 ડિગ્રીની વચ્ચે હોય તો એ ફૂગ માટે સૌથી અનુકૂળ વાતાવરણ છે.
તો સર, પાણી વધારે સમય ભરાઈ રહે તો કયા પાકમાં કયા કયા રોગ થવાની સંભાવના છે?
હા, એમાં ઉમાબેન આપણે ખાસ કરીને જો મગફળીની વાત કરીએ તો મગફળીમાં ખાસ કરીને સીડલિંગ બ્લાઇટ કહે છે, એટલે કે છોડનો કોહવારો, અથવા તેને ત્યાંની સૌરાષ્ટ્રની લોકલ ભાષામાં તરકીડી કહે છે,
તરકીડી,
જેની અંદર 10 દિવસની અંદર છોડ આખે આખો સુકાઈ જતો હોય છે. એ સિવાય લગભગ 30 દિવસની અવસ્થાએ જો પાણી ભરાયેલું રહે તો એમાં સ્ટેમ્બોર એટલે કે થડનો કોહવારો આવે છે મગફળીમાં, અને અફલારોટ એટલે કે એસ્પરજિલસ નામની એક ફૂગથી થતો રોગ છે, અને જે અંદરના મગફળીના તમામ પોપટા કે તમે સિંગદાણા કોઈ બધું જ આખે આખું અંદર સડી જાય, અને જ્યારે તમે છોડ ખેંચો ત્યારે ખાલી છોડ તમારા હાથમાં, અંદર કશું જ બહાર નીકળે
હોય જ,
તો આવા બધા રોગ છે એ પાણીથી ફેલાય છે. જ્યારે કપાસની વાત કરો તો કપાસમાં પણ જો મૂળ પાસે પાણી ભરાય રહે તો એમાં પણ રૂટ રોટ જેને આપણે કહીએ છીએ, એટલે કે ખાસ કરીને મૂળનો કોહવારો, આ રોગ વધારેમાં વધારે આવતો હોય છે. અને ફૂલ અવસ્થાએ પહોંચ્યા પછી જો પાણી ભરાય રહે તો ત્યારે વિલ્ટ આવવાની શક્યતા, એટલે કે સુકારો જેને કહીએ,
સુકારો આવે, બરાબર
બરાબર છે. તો આ મુખ્ય છે. એ જ રીતના તુવર છે, એને કોઈ પણ બીજા આપણે
મગ છે
એ બધા કઠોળ વર્ગમાં પણ આ રીતના સુકારો આવતો હોય છે.
પણ આ તો વરસાદ વખતે કે પછીના પાકની વાત કરી, હવે ઘણા ઉતાવળા ખેડૂતોએ તો વરસાદ પહેલા આગોતરું વાવેતર કરી દીધું હોય છે, હવે વરસાદ ખેંચાવાની કે વધુ પડતા વરસાદ જેવી કટોકટીની પરિસ્થિતિમાં શું કરવું, એનું કોઈ આગોતરું આયોજન જ ન કર્યું હોય તો એવા સંજોગોમાં શું કરવું જોઈએ?
આમ તો જોવા જઈએ તો શંકરભાઈ, આવા ખેડૂતો જે આગોતરું વાવેતર કરવાવાળા ખેડૂતો પાસે પાણીની પોતાની સગવડ હોય છે અને હોશિયાર હોય છે, પણ છતાંય આવા સંજોગોમાં ખાસ એને પાણીનો નિકાલ તાત્કાલિક કરવો પડશે. એ ઉપરાંત એમાં વિલ્ટ કે સુકારો આવે તેને પોતે ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરવો પડશે. અને ત્રીજું, ઘણી જગ્યાએ સૌરાષ્ટ્રમાં અત્યારે મિલીબગનો ઉપદ્રવ ચાલુ થયો છે ઉભા પાકમાં, કપાસમાં, અને કેટલાક ખેડૂતોએ તો પોતાનો કપાસ ખેડી પણ નાખ્યો અત્યારે
મિલીબગના કારણે.
ટૂંકમાં એક વાત તો નક્કી છે કે પાકના સારા વૃદ્ધિ વિકાસ માટે જમીન, ખાતર, બિયારણ અને પાણી જેટલા સારા એટલું સારું પરિણામ મળે. કે
બસ, બિલકુલ, અને એ પણ નિયમસરના જોઈએ તેટલા જ ખરું ને?
બરાબર છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટાના વૃક્ષ પ્રેમ સેવા ટ્રસ્ટના વડીલ અને આપણા રાજ્યના જાણીતા જળ સંચય નિષ્ણાત શ્રી પ્રેમજીભાઈ પટેલે સાબિત કરી બતાવે છે એમ,
એટલે કે એમણે ચાત્રો છે.
ડોક્ટર સાહેબ, જળ સંચયની પ્રવૃત્તિ પહેલા એમના વિસ્તારના ખેડૂતોની સ્થિતિ કેવી હતી એ તમે સાંભળો.
1947 થી સ્વતંત્ર મળ્યા પછી આપણે અનાજ પદ્ધતિ મંગાવતા હતા, કે તેમાંથી છૂટવા આપણે જય કિસાન જય જવાનના નારાના ખેતી ઉત્પાદનમાં પાણી વાપરી અને ખૂબ ઉગપ જળ ખૂટાડી દીધું, જેથી એ ભરવા માટે અમને એમ થયું કે આને માટે શું કરવું જોઈએ. તો એમાં એક કોલકી ગામના ખેડૂતનો અનુભવ છે, કહેવા જેવો લાગે છે. સુખાભાઈ એમ કે છે, સુખાભાઈ કોલકીના છે, એને કહ્યું કે પ્રિન્સભાઈ મેં 20-25 એકરની શેરડી આવી છે અને કુવામાં પાણી ખૂટ્યું, હવે મારે શું કરવું? તો મેં એને કુવા ઉતારવા માટે ટોટા લઈ જવાનું કીધું. કુવો ઊંડો ઉતાર્યો, 15 દિવસ પછી આવ્યા ને કે કુવો તો 10 ફૂટ લઈ ગયો અને હવે અત્યારે પાણી વ્યવસ્થાથી ખૂટતું નથી. તો ફરીને બીજી વખતે પણ ઈજ સવાલ લઈને આવ્યા. એટલે પછી મનમાં થયું કે હારું આ કરીએ આપણે તો ક્યાં સુધી જશું આપણે ઊંડા.
અને જળ સંચયના ક્ષેત્રે એમણે કેવું કામ ઉપાડ્યું છે એ પણ જાણવા જેવું છે.
મેં મારો કુવો 1968 માં રિચાર્જ કર્યો છે. એ દિવસે કોઈને પણ કલ્પના નથી કે કુવો રિચાર્જ થઈ શકે. કુવા રિચાર્જ થી કામ તો થયું, પણ જેટલું પાણી જોઈતું હતું ને એ પાણી આપણને પૂરું પડ્યું નહીં. તો ત્યાર પછી એમ થયું કે આના પછી ચેકડેમ બનાવવાનો વિચાર કરીએ આપણે. 1987 પછી ચેકડેમ બનાવવા માટે સિમેન્ટ ટેકો યોજના અમે શરૂ કરી રેક્સપ્લેન સંસ્થા તરફથી. અને સિમેન્ટ સંસ્થા આપે અને ખેડૂત પથ્થર રેતી મજૂરી પાણી વગેરે આપે જેથી ચેકડેમ બની જાય. અને આ યોજનાને સિમેન્ટ ટેકો યોજના રૂપે ચાલુ કરી. ત્યાર પછી નવી આવી વોટરશેડની યોજના સરકારની 1495 થી, જેને માઇક્રો વોટરશેડ યોજના અમે કહીએ છીએ. અને માઇક્રો વોટરશેડ યોજનાથી ગામના બધા જ કુવામાં પાણી આવે એવી રીતની ચેકડેમની વ્યવસ્થા ઉભી કરી છે. અને 27 ગામમાં લગભગ 1500 ચેકડેમ બન્યા છે. હવે એવું છે કે આ ચેકડેમ બનાવ્યા પછી ગામડાઓને પૂછ્યું કે નાના ચેકડેમ બનાવવાથી મોટા સિંચાઈના ડેમ ખાલી ગયા. તો પછી સિંચાઈના ડેમ ખાલી ગયા તો આપણે એક વિચાર આવ્યો કે આપણે નાના ચેકડેમ બનાવી એ ખાલી કેમ રહીએ. જેને ગામમાં પૂછ્યું કે મારે આવું કરવું છે તમારા નાના ચેકડેમ જે ખાલી રાખવા, તો એને માટે શું કરવું. તો ગામવાળા કહે કે તમે ખેતર તલાવડી બનાવો ને, વરસાદ તો ખેતરમાં જ પડે. એટલે ખેતર તલાવડી બનાવવાનું કામ શરૂ કર્યું અમે. જે ખેત તલાવડી નહીં પણ ખેતર તલાવડી. એટલે ખેતર તલાવડી બનાવ્યા પછી મને એમ લાગે છે કે ખેતર તલાવડી બનાવવાથી પાણી રોકવાનો છેલ્લામાં છેલ્લો ઉપાય છે.
વાહ, બહુ સરસ પ્રેમજી કાકા.
પણ આ બધી પ્રવૃત્તિઓનો ફાયદો થયો એની વાત પણ સાંભળવા જેવી છો.
એ પણ અમે રેકોર્ડ જ કરી રાખ્યું છે, સાંભળો.
પાણી ગુણવત્તા એટલે ગામ લોકોએ કહ્યું કે અમારા ગામમાં ગોઠણના અને કિડનીના રોગ બિલકુલ બંધ થઈ ગયા. ચેકડેમના પાણીથી પાકમાં લગભગ દર વર્ષે 2 થી 3 ગણો પાક થાય છે. અને એ પરિસ્થિતિ એટલી બધી સદ્ધર આવી છે ખેડૂતની પરિસ્થિતિમાં કે ખેડૂત પોતાના પાકને પોતાના ભાવથી વેચવા માંગે છે. નહીતર પહેલા શું હતું કે દેવાદાર ખેડૂત હતો. આ પરિસ્થિતિથી ખેડૂતની આર્થિકતા એટલી બધી વધી છે કે એનો એક રૂપક અમે નક્કી કર્યું છે કે ખેડૂતનો દીકરો સોનીની દુકાને જાય તો એમ કે 500 ગ્રામ હનુ આપજે. અને છેલ્લે મારે એટલું જ કહેવાનું છે, ચેકડેમ બનાવી અને ચેકડેમની કુલ કિંમત જે થાય એ કિંમત કરતા પહેલા જ વર્ષે 2-4 ગણો પાક વધારે થાય છે. તેથી જો આપણે જ ખર્ચે આ વર્ષે ચેકડેમ બનાવી લઈ તો 2-3 વર્ષની આપણને જે પેદાશ છે આપણા ખિસ્સામાં આવે.
વાહ પ્રેમજી કાકા, વાહ. આપને ખૂબ 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 ધન્યવાદ. અને બીજા ખેડૂત મિત્રોને આવી સરસ પ્રેરણા આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
સાચી વાત છે, આપણા ગામે ગામમાં આવા પ્રેમજી કાકાની જરૂર છે.
પણ અમને જરૂર છે આમાંથી અગત્યના મુદ્દા ફરી યાદ કરાવવાની.
એમાં શું શું યાદ રાખવું જોઈએ ડોક્ટર સાહેબ?
ખાસ કરીને આપણે આજના પ્રોગ્રામમાં જે વાતો કરી એના ઉપરથી ખાસ ખેડૂત મિત્રો આટલું યાદ રાખે કે જો વધારે વરસાદ પડે તો તાત્કાલિક ખેતરમાંથી વધારાનું પાણીનો નિકાલ કરી દે, અને ઢાળિયા અને નીકને વ્યવસ્થિત બનાવે જેથી કરીને માટી અને ખાતર બહાર ના જતું રહે.
બરાબર.
ખાસ કરીને પથ્થર અથવા તો પાકા ઢાળિયા બનાવે.
ત્યાર
ઉપરાંત બિયારણને વાવતી વખતે બીજને માવજત આપીને જ વાવવું. અને આપણે વાત કરીએ પ્રમાણે કટોકટીની અવસ્થા અથવા તો પાણી ભરાયેલું અને કોઈ રોગ આવે અથવા મિલીબગ આવે તો એના માટેના ખાસ કાળજી લેવી.
પણ ખેડૂત ભાઈઓ બહેનો એ યાદ રાખ્યું છે એની ખાતરી ક્યારે થાય?
જયારે ડોક્ટર પરાશરાજી સવાલ પૂછે અને ખેડૂત મિત્રો એનો ફટાફટ સાચો જવાબ આપે. તો
પૂછી નાખો શંકરભાઈ આજનો પ્રશ્ન.
તો લખી નાખો આજનો 28મા કાર્યક્રમનો ઇનામી સવાલ. મિત્રો, સવાલ એ છે કે ખેતરનું ધોવાણ અટકાવવા જ્યાંથી પાણીનો નિકાલ થતો હોય ત્યાં શું કરવું જોઈએ?
આજ તો લાલની સાથે ડોક્ટર પરાશરાજી પણ મિત્રોના ફોનના જવાબ સાંભળવા તથા કોઈ મૂંઝવણ હોય તો તે ઉકેલવા બેઠા છે.
એટલે જ્યાં સુધી લાભ લઈ શકાય ત્યાં સુધી લેજો જ.
ફોન નંબર તો બધા પાસે છે, છતાં યાદ કરાવી દઉં.
95 27 17 235 995. અને હા, 25મા કાર્યક્રમના પ્રશ્નનો સાચો ઉત્તર આપનારા મિત્રોમાંથી ડ્રોમાં ઇનામ માટે વિજેતા બનેલા મિત્રોના નામ જાહેર કરતા પહેલા એક અગત્યની વાત કહી દઉં. મિત્રો, સજ્જતાનો સંઘ શ્રોતા મંડળ બનાવવા ફોર્મ મંગાવનારા મિત્રોને ફોર્મ ટપાલ દ્વારા મોકલવાનું તો શરૂ કરાયું છે.
અને હા, સાથે બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં તો બે બે યુવાન કાર્યકર મિત્રો રૂબરૂ જ ફરી રહ્યા છે. એટલે તમારા ગામમાં પણ આવે ત્યારે ફોર્મ ભરી જ દેજો, જેથી વગર કહે જે તે સમયે બધી માહિતી અગાઉથી જ મળતી રહેશે.
વળી એ માટે તમારે એક પૈસો ખર્ચવાનો નથી. અને જાગૃતિનું શ્રેષ્ઠ કામ કરનારા શ્રેષ્ઠ 5 શ્રોતા મંડળોનું વર્ષના અંતે સજ્જતા સંઘ અને DSC વતી સન્માન કરીશું. બોલો, છે ને સરસ વાત?
અને હવે એવી જ સરસ વાત 25મા કાર્યક્રમના વિજેતા મિત્રોના નામોની જાહેરાતની. મિત્રો, અમે એમાં પૂછેલું કે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાનું પ્રીમિયમ કોણ ભરે છે?
અને તેનો સાચો ઉત્તર છે ગુજરાત સરકાર.
ફોન કે પત્ર દ્વારા સાચો ઉત્તર આપનારા મિત્રોમાંથી ડ્રોમાં 151 રૂપિયાના બીજા ઇનામ માટે વિજેતા બને છે મુકામ ખાંભોદર, તાલુકો જિલ્લો પોરબંદરના ભૂતિયા રાજુભાઈ બી.
અને 251 રૂપિયાના પહેલા ઇનામના ભાગ્યશાળી વિજેતા છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગામ બામણવાડાના ભુવા હંસાબેન આર.
તમને બંનેને ખૂબ ખૂબ
ખૂબ અભિનંદન.
અને બીજા મિત્રોનો પણ ખૂબ 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 આભાર. મિત્રો, DSC અને સજ્જતા સંઘ તો એટલું જ ઈચ્છે છે કે આપણે બધા ખેતીને પણ એક ધંધા ઉદ્યોગની જેમ ગણીને તેનું સંચાલન કરીએ, આયોજન પૂર્વક ખેતી કરીએ અને સારામાં સારી ઉપજ મેળવીએ.
અને એટલે તો દર અઠવાડિયે સમયસર તમામ માહિતી મળી રહે તે માટે, તથા માત્ર અત્યાર પૂરતી જ નહીં, બાકીના દિવસોમાં પણ ખેતીને લગતી કોઈ પણ મૂંઝવણ ઉકેલવા DSC અને સજ્જતા સંઘે વ્યવસ્થા કરી છે.
હા મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત મળેલા આર્થિક સહયોગથી આગાખાન ફાઉન્ડેશનની સહાયથી પ્રસ્તુત આ કાર્યક્રમ તમારા
માટે જ છે.
તેનો પૂરો લાભ લો અને તમારી ખેતી સમૃદ્ધ બનાવો.
અને 95 27 17 235 995 ફોન નંબર ઉપરાંત પત્ર પણ લખી શકો છો. પત્ર લખવાનું સરનામું પણ તમારી પાસે હશે જ, છતાં યાદ કરાવી દઉં, સજ્જતાનો સંઘ
લાવે ખેતીમાં રંગ,
કેર ઓફ DSC
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ 58.
તો હવે ફોન માંડ્યા છે આવવા ડોક્ટર સાહેબ, એટલે આપણે ત્યાં બેસીએ.
અને બધા ખેડૂત ભાઈઓ બહેનો વતી ડોક્ટર સાહેબનો આભાર માનીને કહી દઈએ
નમસ્તે.